પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 13-10-87 નિયમસાર ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 211.
મૂળ માર્ગ અસલી માર્ગ સાચો માર્ગ પરમાત્મા એ મૂળ શબ્દ છે, પર્યાય નું વિશેષણ છે. અહિયાં શુદ્ધ ભાવ અધિકારમાં શુદ્ધ આત્માનો મૂળ સ્વભાવ શું છે, ભૂતકાળ સ્વભાવ શું છે, મૂળ સ્વભાવ એટલે ભૂતકાળ સ્વભાવ, મૂળ મૂળ ઓરિજિનલ મૂળ સ્વભાવ શું એનો અધિકાર છે. એમાં પિતામાં પહેલું સવાલ ઇચ્છું ચાલ્યું છે, પછી બીજો પાડો છે એમાં કર્મોના શૈલી જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. એ ક્ષાયિક ભાવ ભગવાન આત્મામાં નથી, એ ક્ષાયિક ભાવની ઉત્પત્તિ આત્માથી થતી નથી પણ કર્મના શૈલી થાય છે. એમાં કર્મના ક્ષયનું નિરુદ્ધાન છે. કર્મોના ક્ષય એટલે દર્શનોના ક્ષય, કાયિક સંયોગ દર્શન, ચારિત્રમોના કર્મના ક્ષય, યથાખ્યાત ચારિત્ર, નાનાવરણ દર્શનાવરણ કર્મના ક્ષય, અનંત જ્ઞાન અને અનંત દર્શન કરે થાય છે. અને વિપરાય કર્મના છે, અનંત મૂલ્યનો પર્યાય પરિપૂર્ણ પ્રયોગ થાય છે પરમાત્મા, એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. જેમાં કર્મના શૈલીની અપેક્ષા હોય તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. એ પરિણામ છે, એ પરિણામનો ભગવાન આત્મામાં ભાવ છે. એવો જે સ્વભાવ તેનું શ્રદ્ધાન અને જ્ઞાન એક સમય માત્ર વિરોધી નથી, પોતાના સુદાત્માને અને પરિણામને આત્મા માની ગયો. એ પરિણામ જે છે એ રાગ કર્મ સાપેક્ષ ભાવો છે અને આ જીવ તત્વ સામાન્ય છે, એને કર્મની કોઈ અપેક્ષા લાગણી પડતી નથી. ભાવ સામાન સ્વભાવ ભાવ ચૈતન્ય ભાવ, જળ ભાવે જળ પરિણે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પણ કોઈ આ સ્વભાવ જીવનો ચૈતન્ય સ્વભાવ છે, એનો મૂળ સ્વભાવ છે. અને જે આ પરિણામો થાય છે તે બધા વ્યવહારિક ભાવ છે, પર્યાય છે. એમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે, માટે એને કર્મ પ્રકોણ કહેવાય. એક શાયિક ભાવનો આત્માના અભાવ છે. જેમ કે આ પાંચ ભાવનું વર્ણન છે, શાયિક ભાવ કર્મનાત્મક શ્રમે ભાવ થાય છે, સ્વપ્નિક ભાવ એનો એક દૃષ્ટાંત સોળ દૃષ્ટાંત લઈ અને જ્ઞાનને સમજાયો. કેમ કે આ બધા પરિણામો છે જીવન, એ ભાગમાં ગ્રહેલું છે અને બાકીના ચાર ભાવો પરિણામ જ છે. એનું એક પ્રશ્નાર્થ જેવું સમજવા માટે કે એક પાણીનો ગ્લાસ, સ્વચ્છ પાણીનો ગ્લાસ છે, એ ગ્લાસની અંદર માટીનો સંચો નાખી નાખવા પડે તો હવે એ જે પાણી છે, પાણી એ મેરું દેખાય છે, મેરું દોળું પાણી, એને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. માટીના સંગે પાણી નિર્મલતા દેખાય છે એને ઔદયિક ભાવ કહેવામાં આવે. પછી એ પાણીમાં માટી નીચે તળિયે બેઠી તો પાણી નિર્મળ દેખાય છે, એને પાણીનો સંભાવ કહેવામાં આવે છે. ઉત્સમ એટલે માટી નીચે બેસી ગઈ અને પાણી નિર્માણ જો થાય એને પાણીનો ઉત્સમ ભાવ કહેવામાં આવે છે. પછી ગલા જરા ગલી જાય અને સેજ મલિનતા દેખાય, ઔદય ભાવ ની મેલું પાન દેખાય, ઉત્સમ જેવું સ્વચ્છ ન દેખાય, સેજ પાછી મલિનતા, સેજ બહુ નજર ભીલી કરે તો દેખાય બાકી તો સ્વચ્છ લાગે, તો એને સૌક્ષમ ભાવ કહેવામાં અને માટી કાઢી નાખવામાં આવે એમાંથી તો તેને પાણીની પર્યાયને ક્ષાય ભાવ કહેવામાં આવે. હવે એ ચારેય પ્રકારની સ્થિતિમાં મૂળ પાણી જે હતું એને તો કોઈ માટીનો સંબંધ કે સંગ થયો જ નથી. સામાન્ય પાણી એ વિશેષ પાણી, એ સામાન્ય પાણી તો સ્વચ્છ સ્વચ્છને સ્વચ્છ નળો પાણી થયું ત્યારે એને પાણી પોતાનો સ્વભાવ જોડ્યો નહોતો, પાણી મેલું નહોતું થયું, પાણીની અવસ્થા મલિન થઈ, પાણી મેલું નતા, પાણી અને પાણીની અવસ્થા એવા બે પડખા એક પાણીમાં રહેલા છે.
પાણી મેં ભી દો પડખા,
પાણી મેં ભી દો પડખા હૈ, એક એની સ્વચ્છતા નિર્મળતા શક્તિનો સ્વભાવ અને એક એનું પરિણમન પર્યાય, એ પર્યાય માટીના સંગે મલિન થઈ તેને ઉદય ભાવ કહેવાય, માટી ઉત્સાહ થઈ તેને ઉત્સમ ભાવ કહેવાય, પાણીનો ઉત્સમ ભાવ નિર્મળ ભાવ, માટી નીકળી ગઈ તો ક્ષાય ભાવ તો અને જરા ગલી ગયો તો ક્ષોક્ષમ ભાવ. પાણીની ચાર પ્રકારની પર્યાય છે. જાણી પાણીની ચાર પર્યાય વખતે પણ પાણીનો નિર્મળ સ્વચ્છ સ્વભાવ એવો ને એવો હતો એને માટીનો સંબંધ થયો નહીં અને માટીનો સંબંધ છૂટ્યો નહીં. સંબંધ થાય એને સંબંધ છૂટે, લગ્ન કરે તો છૂટાછેડા થાય પણ લગ્ન નથી ગયા તો ભાઈ છૂટાછેડા કરે તો ના છૂટાછેડા, લગ્ન તો ક્યાં નથી. પાણીના બે પડખા એમ છે, ના બે પડખા જીવ બુદ્ધ ધર્મ અધર્મ આકાશને છે, દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય એટલે નિત્ય પડખું, ચટ્ટું પડખું અને વિશેષ એટલે પરમિતું પર્યાયનું પ્રકારનું પડખું, એ પરિણામને પરમી સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે. પણ સામાન્ય સ્વભાવને પરપ્રેમી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, કરતા કરવો સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ સંબંધ વિનાની વસ્તુ છે. એ જે પાણી છે એ પાણી જે સર્વ અવસ્થામાં એક સ્વરૂપ રહ્યું એને પારિણામિક ભાવ કહેવામાં આવે. મલિન પાણીના ઉદય ભાવ, બાકી બેસી ગઈ એ પાણીનો ઉત્તમ ભાવ, જરા હલી ગયો એને ચોક્કમ ભાવ પાણીનો, માટી નીકળી ગઈ તો એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. એ ચારેય પર્યાયના ધર્મો છે અને દ્રવ્ય સ્વભાવ ચારેય પર્યાયમાં એવો ને એવો સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા, સર્વ અવસ્થામાં ન્યારો જુદો ને જુદો, જુદો ને જુદો રહે છે. તું એ જુદા તત્વને જોતો નથી, એક વાર જુદા તત્વને જોઈ લે તો ભવનો અંત. હા હા, એકાવતારી ઘણું આપ્યું છે અને એના હૃદયને સમજનાર એની આંખ જોઈને પાછી એ જ્ઞાનીની આંખ અજ્ઞાની ઓળખી શકે છે, અજ્ઞાનીની આંખ એને ઓળખતી નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય એવું એનું ચૈતન્ય એક લક્ષણ છે. એમાં એક કે છે પાણીના દ્રષ્ટાંતે પાણીમાં પાંચ ભાવ ઉતાર્યા, એક પાણીનું સામાન્ય પડખું સદત એવું ને એવું, પાણીની અવસ્થા મલિન થાય તો પણ પાણી સ્વચ્છ એકદમ ડોળું પાણી હોય, ડોળું પાણી એક ભાઈ એવા બે ગામમાં, હા હા આ પાણી કઈ નિર્મળ છે
અરે ભાઈ ત્યાં ક્યાં આવો છો તમે? અહીં તો બહુ દેખાય છે, તમારી આંખ તો બહુ દેખાય છે, તમારી આંખે પાણી છ જ દેખાય છે. તમે જેને ડોળો કીધો છે એ માટીનો ધર્મ છે, પાણીનો ધર્મ. તમે જે રાગ દ્વેષને જીવ કહો છો એ જીવનો સ્વભાવ નથી. આ જીવ તો સ્વચ્છ શુદ્ધ સુદાનંદ આત્મા અંદર વિરાજમાન રાખતી જીવ છે. એને તો જો એકવાર પાણીની શક્તિને તો જો, એની વ્યક્તિને પર્યાયને નાશવાને નૈવિધિકને ના જો, વિવિધ નૈવિધિક વિનાનું એક પાણી છે. જેને માટીનો સંગ થયો નથી અને માટીનો સંગ છૂટતો નથી, એવું એક પરખું છે ભગવાને સામાન્ય, એક સામાન્ય પરખું, એક ટકતું પરખું અને વિશેષ ટળતું. ટકતું ને ટળતું બે થઈને એક પદાર્થ થાય છે, એક ટકતો ભાવ અને એક ટળતો ભાવ. ટકતા ભાવને શાસ્ત્રીય ભાષા એ ધ્રુસ ભાવ કહેવાય અને ટળતા ભાવને ઉત્પાદન કહેવાય. એ બધું અહીં ક્લાસ ચાલશે, ધીમે ધીમે બધું આવશે. આવા બે પડખા વાળા બધા પદાર્થ છે, એ પદાર્થ છે પાણી નાય બે પડખા. બોલો, આત્મા તો બે પડખા પણ પાણી નાય બે પડખા. સામાન્ય વિશેષમાં વિશેષના ચાર ભાવ અને સામાન્ય પડખું, એવું એવું પાણીના ગ્લાસ થી સમજાય એવું છે, ન સમજાય એવું કઈ નથી. હવે જો દ્રષ્ટાંત ખ્યાલમાં બરાબર આવ્યો તો હવે આપણે એને સિદ્ધાંતમાં ઉતારવા છે. આપણે સિદ્ધાંત આત્મા ઉપર ઉતારવા છે. પાંચે ભાવ આત્મા, એક ભાવ આત્માનો ને ચાર ભાવ અનાત્મા, પર્યાયમાં પરિણામના પરમાણુ કર્મોના ક્ષય જે ભાવ હોય તે ક્ષાય ભાવ, જે માટી નીકળી ગઈ અને પાણીની 100% નિર્મળ થઈ તેને ક્ષાય ભાવ કહેવામાં આવે, એમ કર્મનો ક્ષય થઈ ગયો અને પરિણામ પરિપૂર્ણ નિર્મળ પ્રાપ્ત થઈ કેવળ જ્ઞાન આપ્યું તો એને ક્ષાયિક ભાવ કહેવાય. કર્મના ક્ષયે ભાવ થાય તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. કર્મોના સૂક્ષ્મે જે ભાવ હોય, પાણી ત્યાં હલી ગયું ને, હલી ગયું, જી નજર ભીગો તો હજી ડોળ એમાં છે, જીની નજર ભીગો તો એ સૂક્ષ્મ ભાવ પણ હજી ડોળ વાળો છે, ચોખ્ખો ક્ષાયિક એવો ભાવ નથી. એક સૂક્ષ્મ ભાવ સંતને દર્શન, એક સૂક્ષ્મ સંતને દર્શન, એક સૂક્ષ્મ ચારિત્ર, એક સૂક્ષ્મ જ્ઞાન, એક સૂક્ષ્મ વીર્ય, એવા બધા એના ભાવો છે. તો કર્મોના સૂક્ષ્મે જે ભાવ હોય તેને સૂક્ષ્મ ભાવ કહેવામાં આવે. બહુ લાંબુ લાંબુ થાય એટલે આપણે કર્મના વર્ધકો દેશભાતીનો ઉદયને એટલો આપણે લેતા જે પરિણામ પરનો સંબંધ કરે ને પરનો સંબંધ છોડે તે આત્માનો વ્યવહાર જીવ છે, નિત્ય જીવ નથી. નિત્ય જીવ ને વ્યવહાર જીવ, જીવ તો એક જ પ્રકારનો છે નિત્ય જીવ, પણ સાથે પરિણામ છે તેને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. બીજો બોલ, કર્મોના ઉદયે એટલે માટી અંદર પડીને ડોળાયું પાણી સોળું, તો કર્મોના ઉદયે જે ભાવ થાય જેમ કે પ્રસંગો અને ચારિત્રમો ઉદય આવે અને પર્યાયમાં મિથ્યા કશું થાય, રાગદ્વેષ બહુ થાય તેને હૃદય ભાવ કહેવામાં આવે. હૃદયના સંબંધથી ભાવ થાય તેને અવદય ભાવ કહેવામાં. ઉદય જે ભાવ હોય, કર્મોના ઉદય, કર્મોના ઉદય છે અને એમાં જોડાતા જે ભાવ થાય એને અવદય ભાવ થાય, રાગદ્વેષને. એ પરિણામ બધા મેલા થઈ ગયા, પાણી વહેલું થઈ ગયું માટીમાં, એ એ પરિણામ અનાદિકાળથી મેલા છે, છતાં મેલા પરિણામ હોવા છતાં આત્મા મેલો થયો નથી. આત્મા શુદ્ધ છે, પાણીની અવસ્થા મલિન થઈ પણ પાણી મલિન થયું નહીં. આ કઈ જાતનું સાયન્સ? એવી વાત છે, અશ્રદ્ધાનો વિષય નથી. આટલી ક્રિયા કરો તો ધર્મ હા, એવી વાત કઈ નથી. અહિયાં તો તમારી બુદ્ધિમાં કસોટીમાં ધરાવો અને તમને જો ખ્યાલ આવે સાચી વાત લાગે તો આ પાડો. ડાંગર માલ છે, સત્ય લાગે તો
મૂર્તિ આપણે જમે પણ બે આત્મા ચિંતન માર્ગ ની ચેતના અહીંયા અત્યારે હાથમાં બે આ જેમ છે અને એને આપણે દેશમાં સાંભળીએ છીએ એ કરવાના મૂર્તિ છે અને બીજા જ્ઞાન ના પણ
એ છે કે આ બે જીવ બાહ્ય ક્ષેત્રમાં થઈ ગયા એના ભાવ માયમાં આજે એ ત્યાંથી દેશના આવ્યા અને એને જ લોકો છે અને આપણે મહાવીર ક્ષેત્રમાંથી આવેલા એ જ્ઞાન એની જ વાણીનો આપણે એટલે સાક્ષાત સર્વગ્રહ ભગવાનની જ વાણી છે એમાં કઈ ફેરફાર નથી. અને અહીંયા એ વાત આપણે કબૂલ થાય છે એમ આપણી બુદ્ધિમાં એ વાત
મને આજે કીધું કે એમના માટે સૂજે છે કે જાણી જાય મારું ઘણું સૂજે છે તમને ખબર ત્યાં તો આટલું બધું
આત્માને ઓળખવાની જરૂર છે. આત્માને ઓળખો તો ભવનો અંતર એક સમય નું પ્રતિક્રમણ નથી, એક સમય પ્રત્યાખ્યાન નથી કર્યો, એક સમય આલોચના નથી કરી, એક સમય ની સામાયિક જેને કર્યો એનો અલ્પકાળ નો મુક્ત થાય. એ સામાયિક નું સ્વરૂપ સામ્ય ભાવ આત્મા નું અવલંબન લઈ અને વિદ્રાજ્યતા પ્રગટ થાય એને પરમાત્મા સામાયિક કહે છે. કર્મો ના ઉદય જે ભાવ હોય તે ઔદયિક ભાવ, દોડાયેલું પાણી હતું અને માટી નો સંગ હતો ને પાણી ને મલિન થયું, તેમાં આત્મા ત્યાં પરિણામ મલિન થાય છે. આત્મા મલિન નથી થતો એ ધ્યાન રાખવા, પાણી મલિન નથી થયું, પાણીની અવસ્થા મલિન થઈ. પાણી સ્વચ્છ છે, અવસ્થા મલિન છે, એ મલિનમાં માટી નિવેશ છે, એમાં આત્મા પવિત્ર છે. પણ ભગવાન આત્માને ભૂલી ગયો, અજ્ઞાન ભાવ ઉભો કર્યો, એ અજ્ઞાન ભાવને મલિનતા કહેવામાં આવે છે અને એને કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. કર્મ એ ભિન્ન અને મલિન રાગને બહુના પરિણામ ભિન્ન, એનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ ની અંતર મૂર્તિ છે. એનું લક્ષ કર ને એમાં ભિન્નતા ને એનું ધ્યાન કરતા કર્મ ના ઉદય જે ભાવ હોય તે ઔદયિક ભાવ છે. ત્રણ ભાવ છે, શાયિક સૌક્ષમ અને ઔદયિક. ચોથો કર્મોના ઉપશ્રમે જે ભાવ હોય એટલે ઓલો પાણીમાં માટી બેસી ગયું, નીંજરી ગઈ છે, પાણી નીંજરી ગયું, પાણીમાં માટી બેસી ગયું તો પાણી એકદમ સ્વચ્છ દેખાય છે. એવી રીતે કર્મોના ઉપશ્રમે કર્મ ઉપશ્રમથી બી થાય છે, હૃદય ન હોય અને ક્ષય પણ ન હોય એવા આત્માના આત્માના હૃદય પરિણામ થાય તો એને નિર્મળ પરિણામ કહેવામાં આવે છે. એ જે ભાવ હોય તેને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. ચાર ભાવ પર્યાય ન થયા. હવે પાંચમો ભાવ જે પાણીનો આપણે કહ્યો હતો, સામાન્ય પાણી, પાણી બધી અવસ્થામાં પાણી તો સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ, તો મલિન વખતે કેમ દેખાતું નથી કે તું દેખતો નથી, તે દેખે છે ને દેખાય છે. હા હા, એ દેખે છે ને દેખાય છે, ફટકરી નાખે છે અને પેલું પાણી નીકળી જાય છે. એમાં પાંચમો ભાવ સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, ઓમાં શું હતું, કર્મોના ક્ષયે, કર્મોના ક્ષોક્ષમે, કર્મોના ઉદયે અને કર્મના અંશમે, એમ શબ્દ હતો. અહીંયા કહે છે કે સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, કર્મનો સંબંધ થયો જ નથી. જીવને કર્મનો સંબંધ થાય, જીવના પરિણામને કર્મનો સંબંધ થાય પણ જીવને કર્મનો સંબંધ ન થાય. જો જીવને કર્મનો સંબંધ થાય તો કોઈની કોઈનો મોક્ષ થાય નહીં. આ એક સાતમાં એક ને પડખા બે, એક સામાન્ય ને વિશેષ, એક ટટતું પડતું ધ્રુવ 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 સદર તેનું તે તેનું તે તેનું તે, જેમ ઘંટીના બે પડ હોય એમ એક બે નીચેનું પડ છે કે સ્થિર પડ છે, એ નીચેનું ફરે નહીં અને ઉપરનું ફરે, એને એક પડખું તો સ્થિર છે આત્માનું અને ઉપરના પરિણામો બધા ફરે છે, ટુંગળીઓ ખાય છે. એમ સકળ કર્મ ઉપાધિથી કોઈ પણ પ્રકારની કર્મના ઉદયાદિની આત્માને અપેક્ષા નથી. કર્મનો બંધ થયો નથી, બંધ થાય તો ઉદય આવે ને, કર્મનો બંધ થયો નથી એવો એક મુક્ત સ્વીકાર સ્વભાવ છે. શ્રીમંદજી કહ્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. એકાવતારી ગુરુ શ્રીમંદજી ઓળખે કોણ, એક છે વિમુક્ત, વિશેષ કરીને મુક્ત, ત્રણેકા કર્મ ઉપાધિથી મુક્ત. આમાં મોક્ષ જરૂરી છે. અત્યારે હો મુક્ત છે, અત્યારે બંધાનો નથી, બંધાય છે બીજો, બંધાય છે હું નહીં. હું તો ત્રણેય કાળ મુક્ત છું, કર્મ ઉપાધિથી મુક્ત એવો પરિણામે જે સતત પરિણામ એટલે ઉત્પાદિત પર્યાયની પરિણામે એટલે સ્વભાવે જે ભાવ હોય તેને પારણામી ભાવ કહેવામાં આવે છે. અને માટે પરમાત્મ પ્રકાશ પણ દર્શનાર્થ આવે છે. કે આચાર્ય મહારાજે કહ્યું યોગી સુદેવે કે આત્મા તળે તો આ મુક્ત છે, આત્માને બંધન કરવું નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે જો આત્મા બંધાણો ન હોય તો આત્મા મુકાય પણ નહીં. આત્મા ને મોક્ષ થાય છે તો મોક્ષ થવા પહેલા એ બંધાણો પણ હોય, બંધાણો પણ હોય, બંધાય તે મુકાય, કર્મનો બંધ હોય અને કર્મનો મુક્ત છૂટે તો મુક્ત થઈ જાય. શિષ્ય પર્યાય પ્રશ્ન કર્યો, ગુરુએ દ્રવ્યથી વાત કરી, કોણે પર્યાયથી વાત પકડી? ભાઈ સાહેબ આપ કહો છો કે આત્મા ઘણીકાળ મુક્ત સ્વરૂપ છે, મુક્ત છે, તો આત્માનો મોક્ષ થાય છે એમ તો મેં વાંચ્યું છે શાસ્ત્રમાં, અને મોક્ષ થવા પહેલા સંસારમાં કર્મથી બંધાયેલો પણ હતો, તો એનો શું આપનો જવાબ છે? તો ત્યાં ઉત્તર આપે છે આચાર્ય મહારાજ કે સાંભળ, એક જીવ જેલમાં ગયો, એક જીવ જેલમાં ગયો, જેલમાં ગયો એ તો મુકાય અને ત્યાં બધા એને અભિનંદન કરવા ગયા અને ત્યાં પાણી પાય, કારણ કે એમ કે તમે છે આ જેલમાંથી તમારો છુટકારો થઈ ગયો, અમે બધા ખુશી થયા થઈ એટલે એને તો ચા પાણી ત્યાં પાયા અને બધા એ તો મુકાય. હવે એક સેટ બીજા સેટને ઘેરી ગયા કે ચાલો આપણે ઘેરે પણ અભિનંદન કરી ખુશી બતાવી કે શેઠ તમે જેલમાંથી ખીચા બહુ કોની વાત કરો, હવે તો જેલમાં ગયા જ નથી, જેલમાં જાય છૂટે છે, અમે તો જેલમાં ગયા નથી, એને પાણીનો ગલાસ દે પાયો નહીં. હવે અમારા ઉપર આક્ષેપ કરો તો અમે જેલમાં ગયા ભગવાન આત્મા બંધાણો પણ નથી, માટે મુકાતો પણ નથી, ત્રિકાળ મુક્ત છે. આ બોલ છે, આમાં આનો અર્થ ચાલે છે. આમાં લખેલું છે એનો અર્થ ચાલે છે, વિશેષ ઈચ્છા તો નથી. સકળ કર્ણ ઉપાધિથી મુક્ત ત્રણેય કાળ ભગવાન આત્મા મુક્ત છે એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈ અને એને એક વખત અનુભવ તો કરે, જોતો કરો અંદરમાં મુક્ત છે કે બંધાણો છું. હા હા, જોતો કરો અંદરમાં અંતરદૃષ્ટિ વડે જોઈ પાસ તો તને બધું થશે, અરે તો ચિકાર બંધાણો નથી, મારે મુકાવું પણ નથી, હું તો અત્યારે મુક્ત છું. હા હા, મોક્ષની ભાવના અમને નથી, કેમ કે મુક્ત હોય મોક્ષ ની ભાવના ન કરે, બંધાણો હોય એ ભાવના મુકાવરી કરે, એવી વાત છે. એ બંધાણો હોય એને ભાવના થાય કે મુકાવ તો ઠીક, પણ જે બંધાણો જ નથી એને ભાવના ન હોય કે ક્યારે મારો મોક્ષ થશે, મારો ક્યારે મોક્ષ થશે એમ જેને ભાવના થાય છે એને તો આત્મા બંધાણો છે સ્વીકાર કરી તો પર્યાય દ્રષ્ટિ થઈ ગયું. એવી વાત છે, ભગવાન આત્માની એક વાર દ્રષ્ટિ મુક્ત આત્મા છે. આનો અર્થ ચાલે છે, ઘણી કાળ બધા આત્મા મુક્ત છે અટાણે, જેમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને લોક કર્મ થી રહી પરમાત્મા અંદર વિરાજમાન છે એને દ્રષ્ટિમાં લે, દ્રષ્ટિમાં આવે છે, અનુભવ થાય છે ને સમય કહેવામાં. સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, વિશેષ કરીને મુક્ત, મુક્ત થયો નથી છે તેવો, સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત એટલે કર્મના ક્ષયાદિની જેને અપેક્ષા નથી, નિરપેક્ષ તત્વ છે આત્મા, નિરપેક્ષ તત્વ છે, પરિણામ સાપેક્ષ તત્વ છે. પરિણામની સાથે તો કર્મનો સદભાવ સંબંધ અને અભાવ એને સાપેક્ષ કહેવામાં આવે અને ભગવાન આત્મા નિરપેક્ષ છે, એને કર્મનો સંબંધ થતો નથી, માટે કર્મ કોઈ નથી. એ તો ત્રિકાળ મુક્ત છે, એ દ્રષ્ટિનો વિષય છે, સમયનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ કેમ થતી નથી કે આવો પદાર્થ એના લક્ષમાં આવતો નથી, માટે સમય કશું થતું નથી. સકળ કર્મોમાંથી એવો પરિણામી જે ભાવ હોય તેને પરિણામી ભાવ કહેવામાં, ચૈતન્ય ચૈતન્ય સામાન 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 સર્વ અવસ્થા લીધી જ્ઞારો સર્વ અવસ્થા લીધી. નવ તત્વ જે છે એ નવ તત્વ થી ભિન્ન છે, જીવ તત્વ થી જીવ ભિન્ન છે. જીવ તત્વ એટલે પાંચ પ્રકારની, જે દસ પ્રકારના પ્રાણમાં પાંચ ઉભાડ જ્ઞાનનો મન વચન કાયા અને આયુષ પાસો સાથ એવા દસ પ્રકારના વ્યવહાર જીવના પ્રાણથી નિશ્ચય જીવ ચેતના પ્રાણથી જીવ જીવે છે જુદો છે, અને અજીવ સીધો ભિન્ન છે. એમ પૂછવા પાસે ભિન્ન છે સર્વ અવસ્થાને વિશે ન્યારો જુદો જુદો અને જુદો જણાય છે. જ્ઞાની અવસ્થાનું જ્ઞાન છે પણ અવસ્થાથી જુદાનું માન છે, અવસ્થાનું જ્ઞાન ને જુદાનું માન છે. એટલે પર્યાય નક્કી થતો સકળ કર્મ ઉપાધી દ્વિગુણ તેવો પરિણામે જે ભાવ હોય તેને પારિણામી ભાવ કહેવાય. મૂળ ઓરિજિનલ ભાવ બસ સોનું પીળું 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 ને પીળું ગમે તે હાલતમાં પીળું, માટીમાં પીળો હોય તો પીળું પીળું ને એનો સ્વભાવ છોડે નહીં. સ્વભાવ છોડે તો પીળું ન કહેવાય, એ અગ્નિ એનો ઉષ્ણ સ્વભાવ એ પારિણામિક સ્વભાવ છે. મૂળ સ્વભાવ કોઈ પદાર્થની અપેક્ષા વિના એનો સ્વભાવ છે એને મૂળ સ્વભાવ છે. એ આત્માનો જ્ઞાન સ્વભાવ એ પારિણામિક સ્વભાવ છે. એ જ્ઞાન કઈ શાસ્ત્રમાંથી આવતું નથી, એ તો જ્ઞાન મળે જ છે આત્મા, એને પારિણામિક સ્વભાવ કહેવામાં આવે છે. આ પાંચ ભાવોમાં આ પાંચ ભાવોમાં ઔક્ષમિક ભાવના બે ભેદ છે. પેલા એના નામ આપે છે કે કયા ભાવના કેટલા ભેદ, પછી એક એક ભેદનું વર્ણન કરશે. આ પાંચ ભાવોમાં ઔક્ષમિક ભાવના બે ભેદ છે, પર્યાયના દશાના ફલકના. શાયિક ભાવના નવ ભેદ છે, સૌક્ષમિક ભાવના 18 ભેદ છે, ઔદયિક ભાવના 21 ભેદ છે, પારનામી ભાવના 3 ભેદ છે. કેટલા કયા કયા ભાવના કેટલા કેટલા ભેદ છે એટલી સંખ્યા બતાવી, એક એક પ્રકાર એનો ભેદ સમજાવશે. હવે ઔક્ષમિક ભાવના, ઔક્ષમિક ભાવ સમજાવું ને, પાણીમાં માટી બેસી અને પાણી સ્વચ્છ દેખાય છે એની અવસ્થા, એને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે. એક વખત મુંબઈમાં ઘણા વર્ષ પહેલા વિષય ચાલતો હતો ત્યારે યુગલથી પણ આ વાત સાંભળી ખુશ થઈ ગયા. હા હા, પાણીના દ્રષ્ટાંત બદલે એમ તો જોશું ઉપસમ પર્યાય છે આત્માની ના બે ભેદ, ઉપસમ સમ્યક અને ઉપસમ ચારિત્ર. ઉપસમ સમ્યક એટલે શું, ઉપસમ ચારિત્ર તો પછી, ઉપસમ સમ્યક અસમ એટલે શું, અનાદિ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની આત્મા હોવા એને ઉપસમ સમ્યક દર્શન થાય તો એ સમયે ઉપસમ ચારિત્ર ન હોય, ચારિત્ર ક્ષોભ સમૃદ્ધ હોય. ઉપસમ સમ્યક દર્શન એટલે એ અનાદિ કાળથી કોઈ પાપના પરિણામને મારું માનતો હતો, તેને મારું માનતો હતો, એનાથી એ રાજદેશને ભીન પાડીને એક નાયક ચિદાનંદ આત્માને અંતર્દ્રષ્ટિ વડે અનુભવમાં લીધો, એવો એક નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય અને અકિંચિત આનંદ પ્રગટ થાય, એનો સ્વાદ એને આવે પોતાની આનંદનો, એ દશા પ્રગટ થાય, એને ઉત્સમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ વખતે જ્ઞાન પણ સમ્યક છે અને ચારિત્ર અંશે સ્થિરતા છે, અનંતાનો મંડી કશાયનો એ વખતે અભાવ થઈ જાય છે, એને ઉપશમ સમય કઠું કહેવામાં આવે છે. એ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાયનું નામ ઉપશમ સમય કઠું છે. હવે આગળ ઉપશમ ચારિત્ર, એ ઉપશમ શ્રેણી માને જ્યારે ત્યારે ઉપશમ ચારિત્ર કહેવામાં આવે. એ સાતમા ગુણસ્થાનથી ઉપર આગળ વધે. સાતમા ગુણસ્થાનના બે ભેદ છે, એક સ્વસ્થાન અને એક સાતી શ્રેણી. તો સાતમાના બીજા ભાગમાં જઈને આઠમામાં જ્યાં જાય ત્યાં ઉપશમ શ્રેણી માને ઉપશમ ચારિત્ર કહેવામાં આવે છે. શ્રેણીના બે ભેદ, ઉપશમ શ્રેણી અને એક સપટ શ્રેણી. તો ઉપશમ શ્રેણીમાં એ કસાઈ દબાવીને ઉપર જાય છે, કસાઈને દબાવે છે, કસાઈને ફિલિપ કરે છે, દબાવે છે. એમ સરફને દબાવી છે ઓલામાં મંત્રોથી ફિલિપ કરે. એમ આ ઉપશમ શ્રેણીમાં જે ચારિત્ર મોહ નામનો ભાવ કર્મ છે એને સ્વભાવની અંતર્મગ્ન થઈને એ લીન થતા એ ભાવો દબાઈ જાય છે. એ ક્ષય થયા નથી હજી, ચારિત્ર મોહનો દોષ ક્ષય નથી થયો પણ દબાણો છે. એવા આત્માના નિર્મળ નિર્વિકારી વિતરાગી પરિણામને પરમાત્મા ઉપશમ ચારિત્ર કહે છે. એ શ્રેણીમાં આવે છે, એ બે ભેદ છે. એક ઉપશમ કેને લાગુ પડે? એક શ્રદ્ધાની પર્યાય છે ને એક ચારિત્રની પર્યાય, બે પર્યાયને ઉપશમ લાગુ પડે. હવે ક્ષાયિક ભાવના નવ ભેદ છે. ક્ષાયિક ભાવ એટલે પાણીમાંથી મેલ કાઢી નાખ્યો પાટી અને એકદમ પાણી ચોખ્ખું થઈ ગયું. હવે ગમે એટલું પાણી હલાવો ને તો દોડવું કે માટી નીકળી ગઈ છે. માટી દબાયેલી હોય તો હલાવો તો દોડવું થાય, પણ પાણી ગમે એટલું હલાવો માટી નીકળી ગઈ પછી તો પાણી એવું ને એવું દેખાય. હલાવો તો એવું ને ન હલાવો તો નિર્મળ નિર્મળ ને નિર્મળ. એમ ક્ષાયિક ભાવના નવ ભેદ આ પ્રકારે છે. કયા કયા પર્યાયને લાગુ પડે, આત્માના કયા પરિણામને લાગુ પડે? કે એક તો શ્રદ્ધા ગુણની પર્યાય જે ક્ષાયિક થાય છે, ઉપશમ પછી ક્ષોભશમ ને પછી ક્ષાયિક. ક્ષાયિક એટલે દર્શન મોહનો બિલકુલ અભાવ થઈ જાય. દર્શન મોહનો અભાવ થાય તેને ક્ષાયિક પરિણામ કહેવામાં આવે છે. એક જેમ કે અત્યારે શ્રેણી મહારાજા છે પેલી નરકમાં, તો એને ક્ષાયિક સમયગ્રસ્ત છે. સીતાજીને ક્ષાયિક સમયગ્રસ્ત હતું, રામચંદ્રજીને ક્ષાયિક સમયગ્રસ્ત હતું. એ ક્ષાયિક સમય દર્શન થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે, પણ એમાં નિમિત્તપણે કેવળ અને સુષ્કેવળી પ્રભુનું નિમિત્તપણું હોય છે ત્યારે ક્ષાયિક થાય. અત્યારે અંતિમ કાળમાં ક્ષાયિક સમય દર્શન નથી, ખૂબ સમય શોભ્રમ છે, બે બે પ્રકારમાં થાય છે. તો ક્ષાયિક સમય કે શ્રદ્ધા ગુણની તદ્દન 100% નિર્મળ પર્યાય, ક્ષાયિક એટલે 100% નિર્મળ શુદ્ધ પર્યાય એને ક્ષાયિક સમય. પ્રતિ એવી થઈ, હા હા, એ પ્રતિ હરેલી. હા, નારકીના દુઃખમાં જાય તો ક્ષાયિક સમય ગગે નહીં, એ પડે નહીં ક્ષાયિક વાળો. હિલાવો પાણી તો બી ડોળ દીકને મેં આતા નહીં. એટલે બહારના ગમે એવા પ્રતિપક્ષને આવો તો પણ કઈ ફેરફાર યથાખ્યાત ચારિત્ર એ ચારિત્ર મુનિ પર્યાય. બારમા ગુપ્તાને ચારિત્ર મોહ નામનો કર્મ છે પ્રતિબંધ, એનો અભાવ થાય અને સ્વરૂપમાં એટલી સ્થિરતા ને લીનતા થાય છે કે ચારિત્ર ગુણની પર્યાયમાં એટલી સ્થિરતા થાય છે કે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલી લીનતા, પરિપૂર્ણ લીનતા, પરિપૂર્ણ લીનતા, પરિપૂર્ણ વિતરાગ અવસ્થા, જરાય રાગ ઉત્પન્ન થતો નથી. બારમાં ગુણતા કર્મનો મન થતો નથી, કે રાગનો અભાવ. એને ચારિત્ર ગુણની પરિપૂર્ણ નિર્મળ શુદ્ધ વિતરાગી અવસ્થાને પરમાત્મા ચારિત્ર કહે છે. એ ક્ષાયિક ભાવ છે, કર્મના ક્ષય ઉત્પન્ન થઈ છે. બે વાત થઈ. ત્રીજો ગુણ એ છે કેવળ જ્ઞાન, જે મતિશુદ્ધ જ્ઞાન નીચે હોય પણ જ્યારે પરમાત્મા થાય અરિયંતરતા ત્યારે તેને કેવળ જ્ઞાન થાય છે. એ કેવળ જ્ઞાન પણ ક્ષાયિક આવે છે. એ જ્ઞાનની પરિપૂર્ણ નિર્મળ અવસ્થા એનું નામ કેવળ જ્ઞાન દશા છે. કેવળી ભગવાનને થાય એ કર્મનો ક્ષય થઈ જાય. જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય છે. ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે. એમાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણ નામના કર્મ છે તેનો અભાવ થતા તે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પર્યાય વગર થાય છે. એ કેવળ જ્ઞાન જ્ઞાનની પર્યાય અને કેવળ દર્શન એ સામાન્ય અવલોકન દર્શન મૂળ છે આત્મામાં. એના પરિણામનું નામ કેવળ દર્શન ઉપયોગ છે. તથા અંતરાય કર્મના ક્ષેત્રની હવે વીર્ય નામનો એક આત્મામાં ગુણ છે. વીર્ય એટલે પુરુષાર્થ બળ, જે શુદ્ધતાને રચે, આનંદને રચે અને આનંદને ભોગવે સાદી અનંતકાળ તો પણ થાક લાગે નહીં. કેમ કે સ્વભાવના ભોગવટામાં થાક ન હો, રાગના ભોગવટામાં થાક હો, એવો અનંત વીર્ય પ્રગટ થાય. તેઓની ભગવાનને કેરમાં ગુણતાને અનંત વીર્ય પ્રગટ થાય. એના એક ક્ષયજનિત દાન ને લાભ, દાન દેનારો પોતે ને લેનાર હોય પોતે લે પણ પોતે ને જે પણ પોતે આનંદ લે પણ પોતે ને જે પણ પોતે અંદર અંદર બહારમાં કઈ નહીં. દાન લાભ ભોગ અને ઉપભોગ એકવાર ભોગવે એને ભોગ કહેવાય અને વારંવાર ભોગવે એને ઉપભોગ કહેવાય. વારંવાર ભોગવે છે, એકવાર ભોગવીને છૂટ થતી નથી. આનંદને ભોગવી અને ભોગવટો બંધ થાય કોઈ વાત કરે સાદી અનંતકાળ એને ઉપભોગ કહેવામાં આવે છે. રોટલી એકવાર ખાય એને ભોગ કહેવાય અને વારંવાર રોટલી ખાધા કરે એમાં ઉપભોગ કહેવાય. વારંવાર ભોગ ને વીર્ય એ આત્માની શક્તિ પ્રગટ થાય છે અંદરમાં. આ વીર્ય એટલે પુરુષાર્થ, આત્માનું બળ, એને વીર્ય નામની શક્તિ કહેવામાં આવે છે. કે શુદ્ધતાની રચના કરે, આનંદને રચે અને આનંદને ભોગવે એવું અનંત વીર્ય પ્રગટ થાય છે. એક શાયિક ભાવના ડો ભેદ થયા એ આત્મામાં નથી. એ પરિણામ કોઈ આત્મામાં નથી. એવો આત્મા ઉપાદેય છે. આ ભેદોનું જ્ઞાન કરીને આ ભેદમાં જા. ભેદના ભેદનું જ્ઞાન ભેદમાં રોકાવા માટે નથી. ભેદને જાણી એની ઉપેક્ષા કરી એમાં ઉદાસીન થઈ અને એનાથી ભેદ આત્માને ગ્રહણ કરી. ભેદ એટલે પર્યાયના ભેદો એનું જ્ઞાન કરાવે છે સાધક, પણ એ કઈ અટકવા જેવું નાયક ભાવ મારો સ્વ ને હું એનો સ્વામી, એવો સ્વસ્વામી સંબંધ દ્રવ્યની સાથે છે. પરિણામ ની સાથે સ્વસ્વામી સંબંધ નથી. આ મકાન મારું તે સ્વ ને હું એનો સ્વામી, પ્રણામ સંકલ્પ તે સ્વ અને એના સ્વામી ચતુર્વિધ ભાઈ એમ છે નહી. આ શરીર તે સ્વ મારું અને હું એનો સ્વામી એમ છે નહીં. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂળ છે. અજ્ઞાની પરની રાતે સ્વસ્વામી સંબંધ જોડે છે. એની મૂર્ખા એક અજ્ઞાન છે. હવે અંદરમાં જે પુણ્યપાપના પરિણામ થાય તે સ્વ મારા અને હું એનો સ્વામી અજ્ઞાની છે. પછી આગળ વધીને અનુભવ થયો આત્માનો અને મોક્ષ માર્ગ પ્રગટ થયો. મોક્ષ માર્ગ ના પરિણામ, એ પરિણામ એ સ્વ મારા અને હું એનો સ્વામી એમ છે નહી. ગણતરી પડી ગઈ, ગણતરી પડે ઊંચા, જરાક સૂક્ષ્મ છે. એ પરિણામ એક સમય પૂરતા નાશવાન છે. કર્મ સાપેક્ષ છે, વિભાવ છે, ખરેખર પરબ્રહ્મ છે, એનાથી ભિન્ન પરબ્રહ્મ ભિન્ન છે. દ્રષ્ટિમાં આત્માને લઈ લે, પરિણામ નું જ્ઞાન કરી, અપરિણામી ને દ્રષ્ટિમાં લે, હા હા, વેદ નું જ્ઞાન કરી અને અભેદ માં ચાલ્યો જા. અપૂર્વ વાત છે. સ્વસ્વામી સંબંધ, સંબંધ નામની આત્મામાં શુદ્ધતાની શક્તિમાં, એક શુદ્ધતાની શક્તિમાં સંબંધ નામની શક્તિ, એમાં એમ કીધું છે. સ્વભાવ માત્ર સ્વ સ્વામિત્વ મય સંબંધ શક્તિ, જેમ જ્ઞાતા પણ આત્મા અને જ્ઞેય પણ આત્મા, એમ સ્વ પણ આત્મા અને સ્વામી પણ આત્મા. વિસ્તરી કે સ્વ ને એનો ધણી જુદો એમ નહી, એ છે નહી. વિકાળ મુક્ત સ્વભાવ કે સ્વ અને એનો હું સ્વામી, એટલો પણ ભેદ નીકળી જાય છે ત્યારે અનુભવ થાય. પરિણામ ઉપર થી દ્રષ્ટિ ફરે જાય અને દ્રેવ ઉપર દ્રષ્ટિ આવે ત્યારે આત્માનો આ સંસારનો અંતર આવી ઊંચી ઊંડી વાતો શાસ્ત્ર માં ભરી છે. તે દરિયાને કાંઠે હાથ નાખે તો શંખ આવે, પણ ડૂબકી મારે બદલી ને તો એમાં રતન આત્મા આવે. ઠીકરા પાણીમાં આ કામ આવે, હું થોડું ઉનાળમાં એને ઉતરવું, પણ પોતાના હિત માટે છે ને, પોતાના હિત માટે છે. કોઈને માટે તો ધર્મ કઈ દેખાડવા માટે નથી, ધર્મ કોઈને દેખાડવા માટે નથી, ધર્મ તો પોતાની શાંતિ માટે રહેલો. હવે આગળ સૂક્ષ્મ ભાવના 18 ભેદ આ પ્રમાણે છે. પર્યાયના ભેદોનું જ્ઞાન કરાય છે, પણ અહીંયા અટકવાનું નથી, એનાથી ભેદ આત્મા ઉપર લક્ષ્યનો છે. 18 ભેદ આ પ્રમાણે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રિય જ્ઞાન, એ જ્ઞાન 4 એટલે સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાનના 4 ભેદ છે પર્યાય. પછી કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન, અવધિ જ્ઞાન, એ 3 ભેદ અજ્ઞાન છે. અજ્ઞાનના 3 ભેદ છે. એવા ભેદને લીધે અજ્ઞાન 3, જ્ઞાન 4 અને અજ્ઞાન 3, એ 4 ને 3 7 એ જ્ઞાનની પર્યાયના નામ છે. એ પર્યાયથી જ્ઞાય ભાવ ભિન્ન છે. પછી ચક્ષુ દર્શન, દર્શન ઉપયોગ છે, સામાન્ય અવલોકન જો આત્મામય એને જ્ઞાન થવા પહેલા અવધિ દર્શન ઉપયોગ થાય. અવધિ દર્શન ઉપયોગ પૂર્વક અવધિ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ થાય. એની ગુરુ ભૂમિકામાં અવધિ દર્શન ઉપયોગ હોય છે. એવા ભેદને લીધે દર્શન 3 છે. આ બધું જાણીને પછી આત્મા ઉપર ધ્યાન યાદ લઈએ કે નથી એમ કાંઈ જરૂર નથી. આ ભેદો પર્યાયો છે, એનાથી મારો આત્મા જુદો છે, કામ થઈ જાય. કોઈને યાદ રહીએ ને કોઈને યાદ નથી. યાદ રાખે છે તે ઇન્દ્રિય જ્ઞાન છે, યાદ રાખે છે તે મારો સ્વભાવ નથી. એનાથી જુદો જે અનુભવમાં આવે તે મારો સ્વભાવ છે. પછી 5 લક્ષ્ય આવે છે. એનું સ્વરૂપ મોક્ષમાં પ્રકાશમાં વિચારથી છે અને સુખાણમાં એના નામ આપે છે. સમ્યક દર્શન થવા પહેલા 5 લબ્ધિ જીવો હોય છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ, લબ્ધ પ્રાપ્ત, એમાં 5 ભેદ છે. બાળ લબ્ધિ એટલે સૂક્ષ્મ લબ્ધિ, સૂક્ષ્મ લબ્ધિ એટલે જ્ઞાનનો ઉગાર, નાના વર્ણ કર્મના સૂક્ષ્મના નિમિત્તે જ્ઞાનનો ઉગાર થાય. સંઘની પછી જીવ એ સમ્યક દર્શન પામવાની રૂપ છે. એક ચાર બીજી વાળો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો નથી, કેમ કે એમાં હિતા હિતના વિચાર કરવાનું એની પાસે મન નથી. મન વડે હિતા હિતો વિચાર થાય, વેદનાનો વિચાર થાય, આ ત્યાજ છે, આ ગ્રાહ્ય છે, એ મનવાળો પ્રાણી તરીકે. એટલે કાળલબ્ધિ એટલે ક્ષોભ સંબલબ્ધિ વાળ, જ્ઞાનનો વાળ. પછી ઉપશમ લબ્ધિ લેવી, વિશુદ્ધિ લબ્ધિ લેવી. ચોથો બોલ લેવો, ઉપશમ લબ્ધિ એટલે વિશુદ્ધિ લબ્ધિ, એટલે વિખ્યાત મન થાય અને કશાયની મનતા વખતે જે પ્રવૃત્તિ થાય તેને ઉપશમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. કશાયની મંદતાના પરિણામ પણ વિખ્યાત મન થાય એની આ કશાયના મંદતાના પરિણામ હોય એને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. પછી ઉદ્દેશ લબ્ધિ દેશના લબ્ધિ, એને દેશના લબ્ધિ હો ત્યારે તમે પ્રસન્ન થવાનું હોય ત્યારે જ્ઞાનીનો યોગ એને હોય, અથવા વર્તમાન જ્ઞાની યોગનો હોય તો પૂર્વના સંસ્કાર હોય તો એને પણ તમે પ્રસન્ન થઈ શકે છે. વર્તમાન જ્ઞાની યોગ ન હોય અને પૂર્વના સંસ્કાર હોય તો તમે પ્રસન્ન થઈ શકો છો. એના બે ભેદ છે, એક વિસર્ગ અને એક અધિગમ. અધિગમ અને નિસર્ગ, નિસર્ગ એટલે પૂર્વના સંસ્કાર, અધિગમ એટલે વર્તમાન જ્ઞાનીની વાણી સાંભળીને પોતાનો આત્માનો અનુભવ કરે એવા બે ભેદ છે. એક કહે છે દેશના લબ્ધિ કહેવાય, એને દેશના લબ્ધિ કહેવાય, નિમિત્ત છે. અને પછી પ્રયોગ લબ્ધિ, ચોથી એ પોતે પ્રયોગ કરે, આ સુધારમાં ઉપાધિ છે, આ પરિણામ થઈ છે, આ પરિણામ નાશવાન છે, પરિણામ મારા નથી, તુંપાપથી ભીન મારો આત્મા છે, એ વારંવાર વેદનાનો વિચાર કરતા એને કર્મની સ્થિતિ ઘટી જાય, અંતઃકરણની સ્થિતિ ઘટી જાય, એવા જ આત્માના પરિણામ થાય તેને પરમાત્મા પ્રયોગ લખી દેવામાં આવે છે. એ વેદનાનો વિચાર વારંવાર કરતો હોય, આ હું છું ના હું નથી એમ વારંવાર શુદ્ધાત્માના લક્ષ્ય વિચાર ચાલતો હોય તેને પ્રયોગ લખી દેવામાં. આ ચાર લબ્ધિ સુધીથી અનંતવાર આવ્યો. હવે પાંચમી લબ્ધિ જે કર્ણલબ્ધિ છે, એ કર્ણલબ્ધિના પરિણામ આત્માની અભિમુખતા પરિણામ છે. એને શુદ્ધાત્માનો નિર્ણય થઈ ગયો હોય, શુદ્ધાત્માની પરોક્ષ અનુભૂતિ થઈ ગયો હોય છે, યથાર્થ નિર્ણય થઈ ગયો હોય છે, ત્યાર પછી એના જે પરિણામ છે નો ઉપયોગ છે એ ઉપયોગ આત્માની સમીપે જાય છે, બધું સંકેલાઈ જાય છે, મનના સંગે વિચાર આવે છે એ પણ સમેટાઈ જાય છે, અને મનનો સંગ પણ છૂટતો જાય છે, છૂટમધી છૂટતો જાય છે ક્રમે ક્રમે, અને એ પરિણામ આત્માની અભિમુખ થાય એવા સૂક્ષ્મ પરિણામને ભગવાન કર્ણલબ્ધિ કહે છે. એ કર્ણલબ્ધિના પણ ભેદ છે, અનિવૃત્તિ અને અધકરણ, અપૂર્વકરણને અનિવર્તિકરણ, એ સૂક્ષ્મ પરિણામ છે. એ કેવલી ગમ્ય છે, એ છદ્મનો ઉપયોગ પકડી શકતો નથી, પણ એ આત્માની અભિમુખ પરિણામ થાય. આ ઉઘાડીને વેચી કાં તો એ પરિણામ પૂરા થઈને અનુભૂતિ થઈ જાય એટલી ગોરાએ ઝડપે ઉપયોગ અંદરમાં જાય છે, એ સદમત પકડી શકતો નથી. અનુભવ પહેલા આ પ્રકારે કર્ણલબ્ધિના પરિણામ સૂક્ષ્મમાં આવે છે. એમાં હજી બીજા તો ગળે છે કર્ણલબ્ધિના પરિણામમાં, અનુભૂતિ નથી. કિશોરભાઈ, એ પરિણામમાં પણ પ્રત્યક્ષ આનંદનું વેદન નથી, એ પરિણામનો વ્યય થાય છે, અને શુદ્ધ જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું ને આત્મા અનુભવમાં આવ્યો ત્યારે એને આનંદ આવે છે, એને સમ્યક વસ્તુ કહેવામાં. એવા ભેદને લીધે લબ્ધિ પાંચ, વેદક સમ્યક જે ક્ષોભસમ સમ્યક થતું, વેદક ચારિત્ર ક્ષોભસમ અને સ્વયં આત્મ પરિણતિ એ પાંચમા ગુણ હોય છે, એવું ચારિત્રમાં પરિણામ હોય છે. એ ક્ષયક્ષમિક ભાવના અઢાર ભેદ પર્યાયના મારા ભગવાન આત્મામાં નથી, એ આત્મા મને ઉપાદે છે, હું ભેદ જ્ઞાન કરીને દરેક જેવે આત્માનો અનુભવ કરો.
જે પવિત્ર ભૂમિમાંથી કરોડો મુનિઓ સીધા લઈ ગયા અને જેઓ જ્યાંથી દિવ્ય ધ્વનિ ભાઈની મારફત આજે આ ભૂમિમાં સાંભળવા આપણને મળે કે પ્રણામ સંકલ્પને આજે બની ગયું, અને પ્રણામ સંકલ્પના માલિક જેણે આપણને આ દિવ્ય ધંધી સાંભળવાની જે તક આપી છે અને બધી સગવડ આપી છે એ બી એટલા જ ધન્યવાદ ધન્યવાદ આપણે.